ચાલો બધા સેટ થઈ જજો, આપણે જીનવાણી સ્તુતિ કરશું. મંગલાચરણ લઈએ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોયે સવસાહૂણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂવૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણલબ્ધયે. જો એક એવો ભાવ થયો કે હમણાં દસ લક્ષણ પર્વ આપણે ઉજવ્યા, તે દરમિયાન આપણે જે સ્વાધ્યાય કર્યો હોય, અથવા હમણાં જે આત્માનું શાસન આદિ કે તત્વાર્થ સૂત્ર આદિ, કે ઇન જનરલ પણ આપણને જૈન ધર્મ વિશે આપણા દૈનિક જીવનમાં કોઈ પણ જાતના પ્રશ્ન તમને જો ઊભા થતા હોય, તે પ્રશ્ન માટે આપણે દસ એક મિનિટ રાખીએ. તો આજે જે હમણાં આપણે સ્વાધ્યાય કરશું, એના પછી છેલ્લે 10-15 મિનિટ કોઈને કંઈ ક્વેશ્ચન હોય, વિધાઉટ એની બાઉન્ડ્સ તમને જે પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. હું મારી યોગ્યતા પ્રમાણે કોશિશ કરીશ એને આન્સર આપવાની. જો આપણે તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયનો સ્વાધ્યાય કરી રહ્યા છે, આ બીજા અધ્યાયમાં જે જીવના વિવિધ પ્રકારના પરિણામો હોય છે અથવા જીવના વિવિધ પ્રકારો હોય છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. જો નિશ્ચય દ્રષ્ટિથી જોઈએ તો વિશ્વના બધા જીવો સમાન છે, સંસારી હોય કે સિદ્ધ હોય, બધા જ એક સમાન છે. વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો જીવો ચાર ગતિઓમાં જોવામાં આવે છે, પાંચ ભાવોમાં જોવામાં આવે છે, પાંચ ઇન્દ્રિયો આદિ બધામાં જોવામાં આવે છે. તો એની અહીંયા વ્યવહાર દ્રષ્ટિથી એટલે કે પર્યાય દ્રષ્ટિથી આ બીજા અધિકારમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો જો આપણે ઘણો વખત થયો એટલે થોડું પહેલેથી રિવિઝન કરીએ કે આમાં કઈ કઈ ચર્ચાઓ આવી ગઈ અને આપણે કયો સ્વાધ્યાય થયો. જો સૂત્ર 1-7 સુધી પાનું જો ફરાવવું હોય તો 171 પેજ કાઢજો, જે સેકન્ડ અધ્યાયની શરૂઆત છે. ફર્સ્ટ જે સૂત્ર છે એના ઉપર લખ્યું છે જીવના અસાધારણ ભાવો. એ 1-7 સુધી જીવના જે પાંચ અસાધારણ ભાવો છે એની આપણે ચર્ચા આવી. જો પાનું ફરાવો થોડું, હવે 8મું સૂત્ર જે આવ્યું એ 8મા સૂત્રમાં, એટલે જો એક રીતે વિચાર કરીએ તો જે આ વિશ્વમાં અનંત જીવો છે એ અનંત જીવોને પાંચ ભાવ અનુસાર વિભાજિત કરવામાં આવ્યા, બરાબર. એને ક્લાસિફાય કરવાની એક પદ્ધતિ, તો પાંચ ભાવોના અનુસાર એમને ક્લાસિફાય કર્યા. હવે પેજ 187 એમાં જો 8મું અને 9મું સૂત્ર છે. પેજ 187માં 8મું અને 9મું એટલે 8મું સૂત્ર છે અને પેજ 188માં 9મું સૂત્ર છે. આ બે સૂત્રના માધ્યમથી જીવને ઉપયોગના માધ્યમથી વિભાજિત કરવામાં આવ્યા, કે જીવને બે પ્રકારના ઉપયોગ હોય છે, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, બરાબર. એની અહીંયા ડિટેલ વાત થઈ. હવે જો આગળ આવો, 10મું સૂત્ર છે 192 પેજ પર. ત્યાં જીવને સંસારી અને મુક્ત એ બે કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા. જીવ કેટલા પ્રકારના છે? તો બે પ્રકારના, એક સંસારી જીવ, એક મુક્ત જીવ. આ સૂત્રના અંતર્ગત આપણે પાંચ પરાવર્તનનું સ્વરૂપ પણ ડિટેલમાં જોયું હતું. હવે જો હજી પાનું ફરાવજો, આપણે પેજ 199. હવે સંસારી જીવના ભેદ પ્રભેદોની ચર્ચા શરૂ થાય છે અહીંયાથી. મુક્ત જીવોની ચર્ચા પાછળથી આવશે. સંસારી જીવમાં સર્વપ્રથમ ક્લાસિફિકેશન શું કીધું? કે જીવ સમનસ્ક અને અમનસ્ક હોય છે, એટલે સંજ્ઞી અને અસંજ્ઞી હોય છે. પછી જો આગળ 12મું સૂત્ર જોઈએ, સંસારી જીવના બીજા ભેદ, તો જીવને ત્રસ અને સ્થાવર એ બે કેટેગરીમાં ક્લાસિફાય કરી શકાય છે. આગળ જો સ્થાવર જીવના ભેદ પ્રભેદ, કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ સ્થાવર જીવો છે. પછી જો નેક્સ્ટ, ત્રસ જીવ કેટલા પ્રકારના છે? તો દ્વિઇન્દ્રિય આદિ, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધા ત્રસ જીવો છે. બરાબર. આટલી અહીંયા ચર્ચા પૂરી થઈ. હવે 203 પર 15મું સૂત્ર છે, ત્યાંથી બીજી ફરીથી એક બીજી અપેક્ષા લીધી. શું લીધી? કે જીવના ઇન્દ્રિયના માધ્યમથી ક્લાસિફિકેશન. તો જો જીવ પંચેન્દ્રિય આદિ, હા, ત્યાં પાંચ પ્રકારની ઇન્દ્રિયો હોય છે એમ આપણે કીધું ને, પંચેન્દ્રિયાણી, પાંચ પ્રકારની ઇન્દ્રિય છે. કઈ છે? સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુએન્દ્રિય અને કર્ણેન્દ્રિય. એ પાંચ પ્રકારની ઇન્દ્રિયો છે. જો 16, 17 અને 18 આ ત્રણ સૂત્રમાં એ ઇન્દ્રિયોના ક્લાસિફિકેશન બે પ્રકારે કીધા. એક છે દ્રવ્ય ઇન્દ્રિય અને એક છે ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિયના બે ભેદ કીધા હતા, લબ્ધિ જ્ઞાન અને ઉપયોગ જ્ઞાન, એને ભાવ ઇન્દ્રિય કીધું. અને દ્રવ્ય ઇન્દ્રિયના બે ભેદ કીધા, એક નિવૃત્તિ અને એક ઉપકરણ. તો નિવૃત્તિના બે ભેદ, અભ્યંતર નિવૃત્તિ, બહિરંગ નિવૃત્તિ. અને ઉપકરણના બે બે ભેદ, અભ્યંતર ઉપકરણ અને બહિરંગ ઉપકરણ. આ પ્રકારે ઇન્દ્રિયો જે છે એના ભેદ પ્રભેદની આપણે ચર્ચા કરી 18મા સૂત્ર સુધી. હવે 19મું સૂત્ર જુઓ. આ ઇન્દ્રિય પાંચ પ્રકારની છે અને 20મું સૂત્ર એ ઇન્દ્રિયોના વિષયો પાંચ પ્રકારના છે. કે સ્પર્શ ઇન્દ્રિય છે તો સ્પર્શ એનો વિષય છે. પછી રસનેન્દ્રિય છે તો રસ એનો વિષય છે. ઘ્રાણેન્દ્રિય છે તો સુગંધ દુર્ગંધ એનો વિષય છે. ચક્ષુ ઇન્દ્રિય છે તો વર્ણ એનો વિષય છે. અને કર્ણેન્દ્રિય છે તો શબ્દ એનો વિષય છે. બરાબર. આ બે જે સૂત્ર છે 19 અને 20 એમાં પાંચ ઇન્દ્રિય અને એના વિષયોની ચર્ચા થઈ. હા, એવી રીતના. હા, સમયચારજીમાં દ્રવ્ય ઇન્દ્રિય કહેતા ચક્ષુ, અને એનો વિષય સમજો આ માઇક છે, આપણે જોઈએ છે માઇકને, તો એને પણ ક્યારેક ચક્ષુ કહી દેવામાં આવે છે. આ માઇકને પણ ખ્યાલ આવે છે ને, કેમ કે એને જીવથી જુદો બતાવવો છે, એ ત્યાં પ્રયોજન છે. જો આગળ આવીએ. હવે જો 21મા સૂત્રમાં જે છઠ્ઠી ઇન્દ્રિય છે મન, એ મનની વાત કરી. એ મન કેવું છે કે અનિન્દ્રિય છે. એ પાંચ ઇન્દ્રિય છે તો મન અનિન્દ્રિય છે, એટલે એ મન ઇન્દ્રિયથી જુદું છે એમ. હવે આ ઇન્દ્રિયના સ્વામી કોણ કોણ છે? તો જો વનસ્પતિ આદિ જે જીવો છે, પૃથ્વી, જલ, અગ્નિવાયુ, વનસ્પતિ બધા, એમાં ફક્ત એક ઇન્દ્રિય હોય છે. કઈ? કે સ્પર્શ ઇન્દ્રિય જ હોય છે. પછી જો નીચે 23માં કૃમિ, પીપિલ, ભમર, મનુષ્ય આદિ, એ બધામાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એવા અલગ અલગ પ્રકારના ત્યાં જીવો લીધા. જો કીડી, મકોડ, કરમિયા, ઈયળો આદિ, એ બધા બે ઇન્દ્રિય જીવો છે. આ પંચેન્દ્રિયમાં બેવ લઈ લેવાના ને? હા, બેવ લઈ લેવાના. અહીંયા તો ઇન્દ્રિયના માધ્યમથી છે ને, એટલે મનને અહીંયા લીધું નથી ક્લાસિફિકેશનમાં, પણ એ પંચેન્દ્રિયની અંદર બેવ લઈ લેવાના. એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને બાદર બી બે આવશે ને, એટલે અહીંયા એ જાતનું વર્ણન નહીં કરે, પણ એ અંદર સમજી લેવાના આપણે. બરાબર ને? તો જો કીડી, મકોડો આદિ, એ બધા ત્રણ ઇન્દ્રિય છે. માખી, મચ્છર આદિ, એ ચાર ઇન્દ્રિય જીવો છે. અને તિર્યંચમાં હરણ, સિંહ, મનુષ્ય, દેવ, નારક આદિ બધા પંચેન્દ્રિય જીવો છે. બધા એ પ્રકારના કયા કયા ઇન્દ્રિયવાળા કેટલા જીવો છે એની વાત અહીંયા થઈ. અને જો છેલ્લું 24મું સૂત્ર છે, એમાં સંજ્ઞીને સમનસ્ક હોય છે, અસંજ્ઞીને અમનસ્ક હોય છે. એટલે પંચેન્દ્રિયમાં બે ભેદ જે આપણે વાત થઈ, તો સંજ્ઞીને મન સહિત છે, અસંજ્ઞી મન રહિત હોય છે. આ જાતનું જો આપણે 24મા સૂત્ર સુધી અનેક વિભિન્ન અપેક્ષાઓથી જીવોને ક્લાસિફિકેશન કરવાની પદ્ધતિ આપણે જોઈ. હવે 25મા સૂત્રથી એક નવો ટોપિક શરૂ થયો. એ ટોપિક છે વિગ્રહ ગતિનો, કે આ જે અનંતા જીવો છે એ અનંતા જીવોમાંથી કયા જીવો વિગ્રહ ગતિમાં હોય છે, એ વિગ્રહ ગતિમાં એ જીવને કેવી પરિસ્થિતિ બને છે, અને એ જીવને ત્યાં કઈ જાતના પરમાણુ બંધાય છે, ઉપયોગની શું અવસ્થા છે આદિ આદિ આખું ડિટેલ વર્ણન આ 25થી લઈને આગળ બધા સૂત્રોમાં આવે છે. 25થી લઈને 30માં સૂત્ર સુધી છે, 25 થી 30. આપણે છેલ્લે જ્યારે મૂક્યું, હા આવું એક મિનિટ, આપણે છેલ્લે જ્યારે મૂક્યું ત્યારે આપણે 25 અને 26 સૂત્ર સુધી ચર્ચા થઈ હતી. આપણે આજે પાછું પહેલેથી થોડું આખું રિપીટ કરીએ છીએ. હા, જો બહુ ફાસ્ટ મેં 5 મિનિટમાં આખું રિવિઝન લઈ લીધું, મને ખબર ઘણો ફાસ્ટ ગયો, પણ આ આખું ડિટેલમાં ફરીથી લેવા બેસીએ તો આ વિષય આગળ ન વધે. એટલે તમે વાંચજો તમારી રીતે, અને આ વિષયો સરળ છે, આપણે ઘણીવાર વાંચી ચૂક્યા છે, સાંભળ્યા હશે ક્યાંક ને ક્યાંક. હા, તો જો હવે અહીંયા 25મા સૂત્રથી વાત શરૂ કરીએ છીએ. સર્વપ્રથમ આપનો પ્રશ્ન છે વિગ્રહ ગતિ એટલે શું? કોઈને ખ્યાલ છે વિગ્રહ ગતિ એટલે શું? હા, જીવ કોઈ એક ગતિમાં જન્મ ધારણ કરીને એના આયુષ્ય પ્રમાણ જીવતો હોય અને આયુષ્ય પૂરું થાય એના પછી કોઈ અન્ય ભવમાં એના આયુષ્યની શરૂઆત કરે એની વચ્ચેના કાળને વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. એ વિગ્રહ ગતિ જે છે એ ખરેખર એ નેક્સ્ટ આયુષ્યનો ઇનિશિયલ પાર્ટ છે. ઇટ ઇઝ નોટ કે આ ભાવ અને આ ભાવની વચ્ચેનો કાળ, એમ નથી. આ ભાવ અહીંયા પૂરો થયો અને નેક્સ્ટ ભાવ શરૂ થઈ જ ગયો, પણ હજી જીવ ત્યાં સુધી પહોંચે એની પહેલાંનો એ કાળ એને વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. આત્માનો અનુભવ વિગ્રહ ગતિમાં કોઈ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ આદિ હોય? શું કહો છો? ના, મન ના હોય, પણ શું કહું છું સાંભળો, જે કોઈ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો એને તો પોતાના આત્માનો અનુભવ એટલે કે આત્માની જે શુદ્ધ પરિણતિ છે એ પરિણતિ એને રહે છે, પણ ત્યાં મન નથી એટલે ત્યાં વિગ્રહ ગતિમાં આત્માનો અનુભવ કરે છે એવું ત્યાં કોઈ વ્યવસ્થા નથી. ખ્યાલ આવે છે ને અંકલ? અને આત્માનો અનુભવ તો એક જ્યારે થાય ત્યારે અંતરમુહૂર્ત સુધી ટકે છે. આ વિગ્રહ ગતિનો કાળ તો એક સમય, બે સમય કે ચાર સમય મેક્સિમમ હોય છે. એટલે જીવને એ વિગ્રહ ગતિમાં આત્માનો અનુભવ હોય એમ નથી હોતું, બરાબર છે કે નહીં? પણ એ ચોથા ગુણસ્થાન રૂપ એ જીવની જે નિર્મળ પરિણતિ છે એવી ટકી શકે છે વિગ્રહ ગતિમાં, એટલે એને એક કશાય ચોકડીનો અભાવ હોઈ શકે છે, બરાબર? જો આપણે વિગ્રહ ગતિની વાત કરતા હતા, કોઈ પણ જીવ એક સમય મૃત્યુ પામે અને અન્ય સમયે જ એનું નેક્સ્ટ આયુષ્ય શરૂ થઈ જાય છે. વચમાં કંઈ ગેપ પડે એવું ક્યારે બનતું નથી. જો ગેપ પડે તો વચમાં જીવ સિદ્ધ સમાન શુદ્ધ થઈ જાય, કે બે આયુષ્યની વચમાં જો ગેપ પડે એટલે એનો મતલબ ત્યાં કોઈ જીવને એ કોઈ ચાર ગતિનો ત્યાં ઉદય નથી, એટલે જીવ ચારેય ગતિઓમાં નથી, એનો મતલબ સિદ્ધ જેવા થઈ ગયા, તો એવું બનતું નથી. જ્યાં સુધી જીવ સંસારી છે ત્યાં સુધી એને એક આયુષ્ય પૂરું થતાં એ ત્યાં સાથે આયુષ્ય નેક્સ્ટ આયુષ્યના પરમાણુ બંધાયેલા જ છે, ને તરત ઉદયમાં આવીને એ નેક્સ્ટ ભાવ એમનો ચાલુ થઈ જાય છે. નેક્સ્ટ ભાવ તો ચાલુ થઈ ગયો, પણ આ જીવ હજી આ મૃત્યુ થયું ત્યાં લોકેશનમાં છે ને, હવે એને નેક્સ્ટ લોકેશનમાં જતા એને નેક્સ્ટ શરીરના પરમાણુ ગ્રહણ કરતા એને કંઈક તો ટાઈમ લાગશે કે નહીં? તો આયુષ્ય તો પહેલા સમયથી જ શરૂ થઈ ગયું, અને સમય અવિભાજિત કાળનો યુનિટ છે, ઇટ કેનોટ બી ડિવાઇડેડ ફર્ધર. તો નેક્સ્ટ સમય જ આયુષ્ય થઈ ગયું ચાલુ, તો અહીંયાથી જીવ છૂટો પડીને નેક્સ્ટ જ્યાં પણ એમનું યથાયોગ્ય ભાવ છે ત્યાં સુધી જે જવાનો ટાઈમ લાગે એટલા ટાઈમને વિગ્રહ ગતિ કહેવામાં આવે છે. તો એ કેટલો ટાઈમ લાગે છે? કે કાં તો એક સમય લાગે, કાં બે સમય લાગે, કાં ત્રણ સમય લાગે, કે મેક્સિમમ ચાર સમય એ જીવને લાગે છે. એ ચાર સમય સુધીમાં તો નેક્સ્ટ લોકેશન પર પહોંચીને ત્યાંના જે એના શરીરના પરમાણુ આદિ ગ્રહણ કરવાનું શરૂ કરી દે છે. હવે એ સમય કેવી રીતના લાગે છે એની ચર્ચા પણ આપણે થોડી જોઈએ. જીવ એક જગ્યાથી અન્ય જગ્યાએ જ્યારે ગમન કરે છે તો એ ગમન સીધી લીટીમાં જ, સીધી શ્રેણીમાં જ કરે છે. એ આપણને નેક્સ્ટ બધા સૂત્રોમાં આ બધી વાત આવશે કે જો અહીંયાથી ભાવ પૂરો થયો અને નેક્સ્ટ ભાવમાં જાય છે તો સંસારી જીવ છે તો ખાલી છ દિશામાં જ ગમન કરી શકે, કે ઉર્ધ્વ ગમન કરે, કે અધો ગમન કરે, ઉપર કે નીચે જાય, અથવા નોર્થમાં જાય, ઈસ્ટમાં જાય, સાઉથમાં જાય કે વેસ્ટમાં જ જાય, આડી દિશાઓમાં જ જાય, ક્રોસ દિશાઓમાં જઈ શકતા નથી. નોર્થ વેસ્ટ, સાઉથ વેસ્ટ એમ એવી રીતના ક્રોસ દિશામાં જીવ ગમન કરતો નથી. અને મુક્ત જીવ હોય તો એ ખાલી ઉર્ધ્વ ગમન કરીને સિદ્ધ શિલા પર ત્યાં જઈને વિરાજમાન થાય છે, બરાબર? જો પહેલાં આટલી વાત સમજાવ તો આપણે સૂત્ર વાંચી લઈએ, પછી આગળની ચર્ચા આપણે કરીએ. જો 25મું સૂત્ર છે, વિગ્રહ ગતો કર્મયોગ. હવે આ પણ સમજવા યોગ્ય વસ્તુ છે. વિગ્રહ ગતિમાં અર્થાત નવીન શરીર માટે ગમન કરવામાં કારમાણકાય યોગ હોય છે. હવે આ કારમાણકાય યોગ શું છે પહેલાં એ સમજવું પડશે ને આપણે, એ સમજવું પડશે ને. જો યોગ એટલે શું? સર્વપ્રથમ યોગ એટલે, જો યોગ એટલે જીવના આત્મપ્રદેશોનું કંપન થવું, તેને દ્રવ્ય યોગ કહેવામાં આવે છે. અને એ કંપનના માધ્યમથી ત્યાં જીવને કર્મ પરમાણુને આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થવી એને ભાવ યોગ કહેવામાં આવે છે. બરાબર છે. આ યોગ ત્રણ પ્રકારના હોય છે, મન યોગ, વચન યોગ અને કાય યોગ. તો મનના એવા વિકલ્પ જેનાથી આત્મપ્રદેશોનું કંપન થવું એ મનોયોગ છે, અને ત્યાં કર્મ પરમાણુને આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થવી એ ભાવ, એ ઓલું મનોયોગ છે, એ દ્રવ્ય મનોયોગ, આ ભાવ મનોયોગ. એવી રીતના, એવી જ રીતે શરીરના પરમાણુ, અરે વચન બોલવાના ભાવથી આત્મપ્રદેશોનું કંપન આદિ, એવી રીતના કાયના પરિણામનથી આત્મપ્રદેશોનું કંપન એને કાય યોગ કહેવામાં આવે છે. તો આ કાય યોગ સાત પ્રકારના હોય છે. મન યોગ ચાર પ્રકારના છે, સત્ય અસત્ય ઉભય અનુભય. વચન યોગ બી ચાર પ્રકારના છે, સત્ય અસત્ય ઉભય અનુભય. અને કાય યોગ છે સાત પ્રકારના હોય છે, ઔદારિક કાય યોગ, ઔદારિક મિશ્ર કાય યોગ, વૈકરિક કાય યોગ, વૈકરિક મિશ્ર કાય યોગ, આહારક કાય યોગ, આહારક મિશ્ર કાય યોગ અને કારમાણ કાય યોગ. આ સાત પ્રકારના કાય યોગ હોય છે. હવે કાય યોગ શું છે સમજીએજો થોડું. જે જીવને ઔદારિક શરીર છે, જેવી રીતના કે આપણે આ શરીર છે ને, ઔદારિક શરીર છે, તો આ શરીરને કંઈક પરિણમન કરવાના જીવના ભાવ, મને એમ ભાવ થાય કે હું હાથ ઊંચો કરું એવી જીવની ઈચ્છા થઈને, આ જો હાથનું ગમન તો કોનું પરિણમન છે કે તો પૂતગલનું પરિણમન છે, પણ ત્યાં જીવને એ જાતની જે ઈચ્છા થઈ, એ જીવની એ જાતની ઈચ્છા એ કાય યોગના પરિણામ છે. ત્યાં એને કારણે જે જીવને આત્મપ્રદેશ આદિનું કંપન થવું અથવા કર્મ પરમાણુને ગ્રહણ કરવાની શક્તિ ઉત્પન્ન થવી એને કાય યોગ કહેવામાં આવે છે. તો ઔદારિક શરીરના નિમિત્તે થયું એટલે એને ઔદારિક કાય યોગ કહેવાય છે. સિમિલરલી દેવ અને નારકીઓને આવી રીતના કંઈક ઈચ્છાઓ થવી, તો ત્યાં વૈકરિક શરીર છે તો એમને વૈકરિક કાય યોગ કહેવાય છે. અને કોઈ મુનિરાજ હોય જેમને આહારક શરીર આદિની વૃદ્ધિ હોય, એમને આહારક શરીરના માધ્યમથી કોઈ સમોશરણ આદિમાં તીર્થંકર ભગવાનના દર્શન કરવા કે કોઈ શંકા આદિને નિવારણ કરવું અથવા અકૃત્રિમ ચૈતાલયોમાં દર્શન કરવા એવા કોઈ ભાવ એમને થવા, એ ભાવને ત્યાં આહારક કાય યોગ કહેવામાં આવે છે. આટલું બરાબર છે. હવે જો ઔદારિક મિશ્ર, વૈકરિક મિશ્ર અને આહારક મિશ્ર, આ શું કંઈક નવીનતા છે. કોઈક જીવ સમજો કે હજી એમને ઔદારિક શરીર બન્યું નથી, સમજો કોઈ જીવ અન્ય ગતિમાંથી આવ્યો મનુષ્ય ગર્ભમાં, હવે એ ગર્ભમાં આવ્યો અને હજી તો શરીરના પરમાણુ એને ગ્રહણ કરવાની શરૂઆત કરી, તો ત્યાં શરૂઆતમાં પર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિ એટલે કે જીવની એવી યોગ્યતા ઉત્પન્ન થવી કે પરમાણુને ગ્રહણ કરીને શરીર બનાવે. જો જીવ શરીર બનાવતો નથી ખરેખર, આ તો એક કર્ણાનયોગની નિમિત્તાધીન ભાષા છે. ત્યાં એ પરમાણુનો આવીને એ મનુષ્ય શરીર રૂપે ગઠન થવાની યોગ્યતા એને પર્યાપ્તિ કહેવામાં આવે છે. તો જ્યાં સુધી આ પર્યાપ્તિની દશા શરૂ છે ત્યાં સુધી હજી પૂર્ણ રીતે ઔદારિક શરીર રેડી નથી. ખ્યાલ આવે ને. જો આપણે એને સાયન્ટિફિકલી તમે કનેક્ટ ના કરતા કે હજી તો ઓલા વુંબમાં ઓલું એમ્બ્રિયો બન્યું નથી ને એમ ના કનેક્ટ કરતા, કેમકે એને તો બહુ લાંબો ટાઈમ લાગે. આ તો એક પહેલી અંતરમુહૂર્તમાં કામ પતી જાય. ખ્યાલ આવે છે ને. એક નાનકડું અંતરમુહૂર્ત છે જ્યાં એ જીવની એવી યોગ્યતા પાકે છે કે પરમાણુને ગ્રહણ કરીને ઔદારિક શરીર રૂપે પરિણમ આવે. એટલી યોગ્યતાની હજી કચાશ છે ત્યાં સુધી એને ઔદારિક મિશ્ર કાય યોગ કહેવાય છે. અને યોગ્યતા પૂરી થઈ અને હવે પરમાણુ ગ્રહણ કરીને ઔદારિક શરીર રૂપે પરિણમ આવે છે એને ઔદારિક કાય યોગ કહેવાય છે. ઔદારિક મિશ્ર અને ઔદારિક, એમ સમજો કે મનુષ્ય અને તિર્યંજ ગતિનો બિગિનિંગ ફેઝ ઇઝ ઔદારિક મિશ્ર અને એના પછીનો ફેઝ ઇઝ ઔદારિક કાય યોગ. બરાબર આટલું ક્લિયર. સિમિલરલી દેવ અને નારકીઓમાં ફર્સ્ટ અંતર્મુહૂર્ત ઇઝ વૈકરિક મિશ્ર અને એના પછીનો વૈકરિક કાય યોગ. આહારક શરીરમાં મુનિરાજ હજી આહારક શરીર ફોર્મ કરી રહ્યા છે એ ફર્સ્ટ અંતર્મુહૂર્ત ઇઝ આહારક મિશ્ર કાય યોગ, અને આહારક શરીર બની ગયું ત્યાં જઈને દર્શનાદિ કરીને પાછું આવે છે એ આહારક કાય યોગ. આટલું ક્લિયર થયું. છ વસ્તુઓ, આહારક મિશ્ર એટલે મુનિરાજને એ આહારક શરીર બનાવતી વખતે પણ ત્યાં પર્યાપ્તિઓ પહેલા હોય છે, તો એ છ પર્યાપ્તિઓ ત્યાં પણ પૂરી થાય પછી આહારક શરીર બનવાનું શરૂ થાય છે. હા, આપનો પ્રશ્ન છે મિશ્ર કાયયોગમાં કર્મ બંધાય છે. તો જો બંધાય છે, પહેલાં કર્મ વસ્તુ જુદી છે અને આ કાયયોગ જુદો છે. કાયયોગમાં તો નવ કર્મ પરમાણુઓ બંધાય છે. ઓલું દ્રવ્ય કર્મ છે જુદું થયું, ખ્યાલ આવે? તો દ્રવ્ય કર્મ એટલે એ સમયમાં પણ જીવના કોઈક તો મોહ રાગ દ્વેષના પરિણામ તો છે ને, તો ત્યાં એને કર્મ તો નિરંતર બંધાય છે જીવને. અને એ સમયમાં પણ ત્યાં કોઈક તો પરમાણુ શરીર આદિના ગ્રહણ થઈ રહ્યા છે, એટલે ત્યાં નવ કર્મ પણ બંધાય છે. બરાબર? જો હવે આ તો આખી વાત આપણી થઈ કે મનુષ્ય, તિર્યંશ, દેવ, નારકી શરીર બનવાનું શરૂ થાય પછી, પણ આ જે વચમાં વિગ્રહ ગતિ છે, વિગ્રહ ગતિમાં કઈ પરિસ્થિતિ છે? હા, મિશ્ર કાયયોગનો સમય અંતર્મુહૂર્ત જ છે. ઔદારિકનો તો આયુષ્ય પ્રમાણ છે, વૈકરિકનો આયુષ્ય પ્રમાણ છે, આહારકનો પણ અંતર્મુહૂર્ત જ છે, કેમ કે એ શરીર આખું પરિભ્રમણ કરીને પાછું આવી જાય તો અંતર્મુહૂર્તમાં આવી જાય. કોઈ પણ આહારક શરીર બને મુનિરાજનું, તો ગમે ત્યાં દર્શન આદિ કરીને આવે કે શંકા સમાધાન કરીને આવે, તો ત્યાં 8-10 દિવસ રહે એવું ન બને, એ અંતર્મુહૂર્તમાં ત્યાં જઈને પાછું આવી જાય. એટલે આહારક મિશ્રનું પણ અંતર્મુહૂર્ત અને આહારક કાયયોગનું પણ અંતર્મુહૂર્ત. હવે બચ્યું એક કારમાણ કાયયોગ. તો જો જે વિગ્રહ ગતિ છે આ ચાર ગતિની વચ્ચેનો સમય, કે જ્યાં હજી શરીર ગ્રહણના પરમાણુ હજી ગ્રહણ નથી થતા, જો સમજો કે અહીંયાથી કોઈ મનુષ્ય કોઈ મૃત્યુ પામીને કોઈ દેવ ગતિમાં જઈ રહ્યો છે, તો જ્યારે અહીંયાથી મૃત્યુ પામ્યો અને હજી દેવ ગતિના લોકેશન પર પહોંચ્યો, તો ત્યાં સુધી જે એને બે કે ત્રણ સમય લાગે કે એક સમય લાગે, એ એક બે ત્રણ સમયમાં એ જીવને હજી ત્યાં દેવ ગતિના શરીરના પરમાણુ ગ્રહણ કરવાના શરૂ નથી થયા, ખ્યાલ આવ્યો ને? એ ત્યાં જઈને એ પરમાણુ ગ્રહણ કરવાનું શરૂ કરશે, તો એમનો વૈકરિક મિશ્ર કાયયોગ બી ત્યાં જઈને શરૂ થશે અને એના પછી વૈકરિક કાયયોગ આવશે. તો વચમાં એક બે ત્રણ સમયમાં શું? તો ત્યારે તો કોઈ જાતના શરીરના પરમાણુ ગ્રહણ જ નથી થઈ રહ્યા. નો કર્મ શરીરની વાત કરું છું, ખ્યાલ આવે છે ને? તો એટલા કાળને કારમાણ કાયયોગ કહેવામાં આવે છે. તો કારમાણ કાયયોગ એ મેક્સિમમ આવી રીતના એક સમય, બે સમય, ત્રણ સમય, ચાર સમય સુધી રહે છે. એના સિવાય જે સમુદ્ઘાત વખતે હોય છે, કેવડી સમુદ્ઘાત વખતે, એવું જુદું, એની વાત હમણાં નથી કરતા. હા હા, જો કારમાણ શરીરને તેજસ સમય વિગ્રહ ગતિમાં સાથે જાય છે એ વસ્તુ જુદી છે. અને જે કાયયોગ છે એમને, એ તો જીવના પરિણામ છે ને, એ કાયયોગ તો ત્યાં જીવના પરિણામ છે. હા, તો આ જીવના જે પરિણામ છે આ ત્રણ ચાર સમય સુધી રહે છે એને કારમાણ કાયયોગ કહેવામાં આવે છે. હવે અહીંયા વાક્ય શું આપણે વાંચ્યું કે વિગ્રહ ગતિમાં કારમાણ કાયયોગ જ હોય છે, એ આપણને ક્લિયર થયું ને? કે જો વિગ્રહ ગતિ એક એવો પીરિયડ છે કે જ્યાં ના ઔદારિક શરીર ગ્રહણ થાય છે, ના વૈકરિક, ના આહારક, તો બાકીના છ કાયયોગ તો લાગુ પડતા નથી, તો ત્યાં કારમાણ કાયયોગ જ લાગુ પડે છે. જો ટીકા વાંચીએ, વિગ્રહ ગતિ એટલે કે એક શરીરને છોડીને બીજા શરીરની પ્રાપ્તિ માટે ગમન કરવું, તે વિગ્રહ ગતિ છે. અહીં વિગ્રહનો અર્થ શરીર થાય છે, બરાબર? આગળ વિગ્રહનો અર્થ અલગ બી કરશે, પણ અહીંયા એનો અર્થ શરીર થાય છે. કર્મયોગ, જો કર્મયોગ શું છે? કર્મના સમૂહને કારમાણ શરીર કહે છે. જે આ કર્મ આપણને બંધાયા છે, એ કર્મ બંધાયેલા છે એનું શરીર જે છે એને કારમાણ શરીર કહેવાય છે. આત્માના પ્રદેશના પરિસ્પંદનને યોગ કહે છે. આત્મપ્રદેશનું જે કંપન થાય એને યોગ કહે છે. આ પરિસ્પંદન વખતે કારમાણ શરીર નિમિત્ત રૂપ છે, તેથી તેને કર્મયોગ કહે છે. આ કારમાણ શરીર કેવું છે? નિમિત્ત રૂપે છે, અને તે કારણે નવા કર્મનો તે વખતે આશ્રવ થાય છે. જો એટલે પ્રોસેસ શું થયો કે જીવે પોતાના મોહરાગદ્વેષ પરિણામ કર્યા, એ મોહરાગદ્વેષ પરિણામ વખતે નવા કર્મ આવીને બંધાયા, નવા કર્મ પરમાણુ આવ્યા અને જે એક્ઝિસ્ટિંગ કારમાણ શરીર હતું એની સાથે તે બંધાઈ ગયા, બરાબર? એટલે એને કર્મ કહેવાયું, એ કર્મ શરીરમાં જોડાયા અને જે જીવના પરિણામ હતા ત્યાં એને યોગ કહેવામાં આવ્યું, બરાબર? જો સેકન્ડ પોઈન્ટ, મરણ થતા નવીન શરીર ગ્રહણ કરવા માટે જીવ ગમન કરે છે ત્યારે રસ્તામાં એક, બે, ત્રણ કે ચાર સમય લાગે છે. તે સમયમાં કારમાણ યોગના કારણે પૂદગલ કર્મનું અને તેજસ વર્ગણાનું ગ્રહણ થાય છે. જો એ સમયમાં પણ શરીરના પરમાણુ ગ્રહણ નથી થતા પણ ત્યાં કર્મ અને તેજસ વર્ગણા ગ્રહણ થાય છે, તો એને કારણ કોનું કહેશું? ત્યાં મન નથી, ત્યાં વચન નથી અને ત્યાં શરીર પણ નથી, તો યોગનો કયો પરિણામ ત્યાં કારણભૂત છે? જો મન નથી એટલે ચારે પ્રકારના મનોયોગ નથી, વચન નથી તો ચારે વચન યોગ નથી, અને કાય યોગ બચ્યું તો એમાં છ પ્રકારના જે કાય યોગ છે એ પણ ત્યાં નથી, તો એ કર્મયોગ ત્યાં, જે કારમાણ કાય યોગ છે બસ એ જ ત્યાં છે. એટલે વિગ્રહ ગતિમાં તે પૂદગલ કર્મને અને તેજસને ગ્રહણ કરવાનું એનું નિમિત્ત એ કારમાણ કાય યોગ બને છે. બરાબર, આ આપણે 25મું સૂત્ર વાંચ્યું. જો 26મું સૂત્ર વાંચીએ છીએ, આ તો આપણે ચર્ચા થઈ ગઈ છે. એટલે વિગ્રહ ગતિમાં જીવ અને પૂદગલનું ગમન કેવી રીતે થાય છે આપણે જોયું ને, છ દિશામાં જ એનું ગમન થાય છે. તો જો અનુશ્રેણી ગતિહી, એટલે જીવ અને પૂદગલોનું ગમન અનુસાર થાય. આ અહીંયા એક શબ્દ મિસિંગ લાગે છે, શ્રેણી અનુસાર જ થાય છે, એ શ્રેણી ત્યાં શબ્દ હોવો જોઈએ. છે એમાં, મારી બુકમાં નથી પબ્લિશ થયો. અચ્છા, તો જીવ અને પૂદગલોનું ગમન શ્રેણી અનુસાર જ થાય છે. ટીકા, શ્રેણી એટલે કે લોકના મધ્ય ભાગથી ઉપર નીચે તથા તિર્યક દિશામાં ક્રમથી હાર બંધ રચનાવાળા પ્રદેશોની પંક્તિ એટલે કે લાઈન, તેને શ્રેણી કહે છે. જો આપણે જે દેવ વિમાનો હોય ને ઉપર સ્વર્ગમાં, એમાં પણ ત્રણ પ્રકારના વિમાનો હોય છે. એકને કહેવાય ઇન્દ્રક વિમાન, એટલે જે સેન્ટરમાં વિમાન હોય ને એને કહેવાય ઇન્દ્રક વિમાન. પછી એ સેન્ટરમાંથી જેવી રીતના સન રેઝ બધી બાજુ નીકળે ને, એવી રીતના આઠે દિશાઓમાં, નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ અને ક્રોસ દિશાઓમાં લાઇનસર બધા વિમાનો હોય એને શ્રેણીબદ્ધ વિમાન કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? શ્રેણીબદ્ધ, શ્રેણી એટલે શું કે ક્રમસર એક લાઇનમાં ઓર્ગેનાઇઝ્ડ હોવું, એને શ્રેણી કહેવાય. આપણે જે જીવ મુનિ કોઈ દીક્ષા લઈને પોતાના શ્રેણીમાં ચડે છે ને, ક્ષપક શ્રેણી કે ઉપશમ શ્રેણી, એ શ્રેણીનો મતલબ શું કે જે વૈરાગ્ય ના જે પરિણામ છે એ લાઇનસર એક અનુક્રમથી અનંત ગણા વધતા જવા, હા, એને શ્રેણી કહેવાય છે. તો અહીંયા શ્રેણી કોને કીધી? અહીંયા કે જીવ જે ગમન કરે છે, તો એક જ અહીંયા કોઈ લોકેશનમાં હોય તો ત્યાંથી ઉપર ક્રમસર ગમન કરવું તો એને શ્રેણી કહેવામાં આવે છે. તો લોકના મધ્યભાગથી ઉપર નીચે અને તિર્યક દિશામાં ક્રમથી હાર બંધ રચનાવાળા પ્રદેશોની પંક્તિ તેને શ્રેણી કહે છે. એટલે નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ અને ઉપર નીચે એવી રીતના. વિગ્રહ ગતિમાં આકાશ પ્રદેશોની સીધી પંક્તિએ જ ગમન થાય છે, વિદિશામાં ગમન થતું નથી. પૂદગલનો શુદ્ધ પરમાણુ જ્યારે અતિશીઘ્ર ગમન કરી એક સમયમાં 14 રાજુ ગમન કરે તો એ પણ તે સીધો ગમન કરે છે. ઉપર પ્રમાણે શ્રેણીની 6 દિશા થાય છે, તો પૂર્વથી પશ્ચિમમાં જાય છે, ઉત્તરથી દક્ષિણમાં જાય છે, ઉપરથી નીચે જાય છે, તથા બીજા 3 આનાથી ઉલટા રીતે સમજવા, એટલે કે પશ્ચિમથી પૂર્વ, દક્ષિણથી ઉત્તર અને નીચેથી ઉપર, એટલે આ 6 ડાયરેક્શનમાં જ જીવ ગમન કરી શકે છે. પ્રશ્ન ઉપાડ્યો અહીંયા કે જીવ અધિકાર છે તો એમાં પૂદગલની વાત, આ પૂદગલ 14 રાજુ ગમન કરે છે, શું કામ લીધું? તો એ જીવ અને પૂદગલનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે તથા જીવ તેમજ પૂદગલ બંને ગમન કરે છે એમ બતાવવા માટે ત્યાં પૂદગલનો વિષય એક ઔપચારિકતાથી ત્યાં લીધો, કે પૂદગલ પણ જ્યાં ગમન કરે છે તો એ પણ આવી રીતના સીધી શ્રેણીમાં ગમન કરે છે. જો આગળ 27મું સૂત્ર પણ લઈએ કનેક્શનમાં જ છે, કે મુક્ત જીવોની ગતિ કેવી રીતના થાય છે. આ તો આપણે સંસારી જીવની જોયું કે 6 દિશામાં જ થાય છે, મુક્ત જીવોની કેવી રીતના થાય? કે તો સીધી ઉર્ધ્વગમન દિશામાં થાય છે. તો જો અવિગ્રહા જીવસ્ય, મુક્ત જીવની ગતિ વક્રતા રહિત થાય છે. જો અહીંયા વિગ્રહ અને વક્રતા કીધું છે, ઓલામાં જે વિગ્રહ ગતિ હતું ત્યાં વિગ્રહ અને શરીર કીધું, અને અહીંયા વિગ્રહ શબ્દનો મતલબ વક્રતા, એટલે કોઈ આડું તેડું નહીં, સ્ટ્રેટ, એને વિગ્રહ કીધું. જો ટીકા, સૂત્રમાં જીવસ્ય શબ્દ લખ્યો છે, આ છેલ્લે અહીંયા આવ્યું ને અવિગ્રહા જીવસ્ય, તો ઉપર જે બધી વાત કરીએ તો સંસારી જીવની હતી. સૂત્રમાં જીવસ્ય શબ્દ લખ્યો છે પણ આગળના સૂત્રમાં સંસારી જીવોનો વિષય હતો, તેથી અહીં જીવસ્યનો અર્થ મુક્ત જીવ થાય છે એમ લેવું. ખ્યાલ આવ્યો? આ અધ્યાયના 25મા સૂત્રમાં વિગ્રહનો અર્થ શરીર કર્યો હતો, અહીં તેનો અર્થ વક્રતા કરવામાં આવ્યો છે. વિગ્રહ શબ્દના એ બંને અર્થો થાય છે. 25મા સૂત્રના શ્રેણીનો વિષય ન હતો તેથી ત્યાં વક્રતા અર્થ લાગુ પડતો નથી, પણ આ સૂત્રમાં શ્રેણીનો વિષય હોવાથી અવિગ્રહનો અર્થ વક્રતા રહિત એટલે કે મોડ રહિત થાય છે એમ સમજવું. મુક્ત જીવો શ્રેણીબદ્ધ ગતિથી એક સમયમાં સીધા સાત રાજુ ઉપર ગમન કરીને સિદ્ધ ક્ષેત્રમાં જઈ સ્થિર થાય છે. જો આપણે સિદ્ધ ક્ષેત્રના દર્શન કરવા શું કામ જઈએ છે? આપણે જઈએ ને સમ્યક શિખરજી, ગિરનારજી બધા, એ ત્યાં શું કામ જઈએ છે આપણે? કેમ કે ત્યાંથી જે જિનેન્દ્ર ભગવાન સિદ્ધ થયા છે તો એ જ સીધી દિશામાં ત્યાં ઉપર, એકદમ ઉપર ત્યાં વિરાજમાન થયા છે. તો આપણે અહીંયા ભલે એમના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ એને ત્યાંના લોકલ જૈન મંદિર આદિમાં, પણ ખરેખર આપણા નમસ્કાર ત્યાં એમને સીધા સાક્ષાત ત્યાં પહોંચે છે. ખ્યાલ આવે છે ને? તો એક ભાવનાથી કે ભાઈ આમ તો જો અઢી દ્વીપમાં દરેક પ્રદેશથી સિદ્ધ ભગવાન થયા છે, કેમ કે ત્યાં ઉપર કોઈ એવો સ્પોટ નથી જે સિદ્ધ ભગવાનથી ખાલી હોય, પણ એ આ વર્તમાનમાં જે હમણાં જે કોઈ 24 તીર્થંકર આદિ જે મહાન જીવો થઈ ગયા તો એમને ભાવનાથી આપણે એ ક્ષેત્રમાં જઈને પણ એવો ભાવ કરીએ છીએ કે જો તમારી સમક્ષ હું અહીંયા છું ને મારી સામે તમારું નિર્વાણ થયું છે. ખ્યાલ આવે ને? આપણે જે લગભગ 15-1 મિનિટ છે તો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પહેલાં જોઈ જોઈએ, નહીં તો પછી વિષય આગળ વધારશું. કોઈને કંઈ ક્વેશ્ચન છે? હા હા, જો આપનો પ્રશ્ન છે કે કોઈ જીવ શરીર સાથે હોય તો એકવાર શરીર સાથે ગ્રહણ કરે પછી તો ગમે તે દિશામાં ગમન કરી શકે. આપણે જેવી રીતના ચાલીએ છીએ અહીંથી ઘરે જઈએ તો એક જ દિશામાં નથી જતા ને, આડા તેડા ગમે તેમ ચાલીને વયા જઈએ, તો ત્યાં જીવ પણ એમ ગમે તેમ ગમન કરે છે, પણ ત્યાં પહોંચ્યા પછી ગમે તે થઈ શકે, પણ વિગ્રહ ગતિની અંદર એ જીવનું ગમન ફક્ત 6 દિશાઓમાં જ થાય છે. હાજી વિદેહ ક્ષેત્રમાં ગયા હતા. હા, કુનકુંદાચાર્ય વિદેહ ક્ષેત્રમાં ગયા હતા. હા, જો આપનો પ્રશ્ન છે કુનકુંદાચાર્ય આહારક શરીર ધારી હતા, કે જો કુનકુંદાચાર્ય આહારક શરીરથી વિદેહ ક્ષેત્ર નહોતા ગયા, આપણે એમ કહીએ ને સદેહે વિદેહ ગયા હતા. આહારક શરીરનો એક નિયમ શું છે કે મૂળ શરીર જે હોય, મેઇન બોડી, એ તો અહીંયા ને અહીંયા જ રહે છે, અને એક નવું શરીર બને જે એક હાથ જેટલું હોય, વ્હાઈટ કલરનું મનુષ્ય આકાર પૂતળા જેવું, અને એ અહીંથી નીકળીને એ ત્યાં સમોસરણ આદિમાં દર્શન કરીને અહીંયા પાછું આવીને આ શરીરમાં વિલીન થઈ જાય છે. એટલે આત્મપ્રદેશો અહીંયાથી એક્સટેન્ડ થઈને બેવ શરીરમાં હોય છે, અહીંયા પણ છે ને ત્યાં પણ છે. ખ્યાલ આવ્યો ને? એ જાતનો આખી આહારક શરીરની વ્યવસ્થા છે. હવે કુનકુંદાચાર્ય સદેહે વિદેહ ગયા છે એટલે પોતાના મૂળ શરીર સહિત ત્યાં વિદેહ ગયા હતા, એટલે આપણે કહીએ ને 8 દિવસ રહ્યા હતા. આહારક શરીર 8 દિવસ સુધી ટકે નહીં. હા, એટલે બે સ્ટોરી આવે છે ને કુનકુંદાચાર્ય વિશે, કે એકમાં તો કોઈ એમને પૂર્વભવનો મિત્ર દેવ હતો, એ દેવ એમના દેવ વિમાનમાં બેસાડીને ત્યાં લઈ ગયો, અને બીજી સ્ટોરી આવે છે કે એમને ચારણ રુદ્ધિ હતી તો એ આકાશમાં ગમન કરતા હતા, તો આકાશમાં ગમન કરીને સ્વયં ત્યાં ગયા હતા. એ બે જાતનું કથન આવે છે. હા, ના તો ત્યાં મુનિરાજ ન જઈ શકે. નહીં, આપનો પ્રશ્ન છે કે આહારક શરીર અઢી દ્વીપની બહાર જઈ શકે કે નહીં, કે જ્યાં મનુષ્ય ગમન નથી કરતા, તો ન જઈ શકે. પણ અઢી દ્વીપ સુધી જ્યાં મનુષ્ય જઈ શકે છે તો ત્યાં સુધી આહારક શરીર પણ ગમન કરી શકે છે. એટલે અહીં બેઠા બેઠા, સમજો જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં બેઠા બેઠા એ ત્યાં માનુષોત્તર પર્વત સુધીના ત્યાં જૈન મંદિરોના દર્શન કરી શકે. માનુષોત્તર નહીં ચલો, પણ એ ત્યાંના જે મેરુ પર્વત છે, વિજય અચલ, અથવા ત્યાંના કોઈ અકૃત્રિમ જિનાલયો આદિ છે, હા, તો અથવા ત્યાં સમજો કે કોઈ સમોસરણ આદિ હોય તો જે અનંત વીર્ય તીર્થંકર છે તેમનું તો પુષ્કર દ્વીપમાં ત્યાં એમનું સમોસરણ હશે ને, છેલ્લા 20માં છેલ્લા તીર્થંકર, તો ત્યાં સુધી પણ એ ગમન કરી શકે છે. માનુષ્યોત્તર પર્વતની અંદર અંદર સુધી ગમન કરી શકે, એની બહાર જઈ શકતા નથી. એક સ્ટોરી આવે છે આપણે કે એક શેઠને એક દેવને એક શેઠ પોતાના ઓલા મહેલ પર હતા અને એણે જોયું કે દેવો ગમન કરી રહ્યા છે. પછી વિચાર આવ્યો ક્યાં ગમન કરે છે, તો અરે નંદીશ્વર દ્વીપમાં ગમન કરે છે કેમકે અષ્ટાનિકા પર્વ શરૂ થાય છે. તો એ દેવનો વૈભવ જોઈને અને એ નંદીશ્વર દ્વીપની એની એમને એટલી ભક્તિ આવી ત્યારે એમને થયું કે હું બી જઈશ. તો હું બી જઈશ એમ કરીને જીદે વળગ્યા. ઘણા લોકોએ સમજાવ્યા કે અઢીદ્વીપની બહાર મનુષ્ય ન જઈ શકે, પણ તો કે ના ના હું તો જઈશ જ એમ કરીને પોતાનું વિમાન કાઢીને ગયા. તો એ માનુષ્યોત્તર પર્વત સુધી પહોંચ્યા, એની આગળ વિમાન ગયું નહીં અને એમ ત્યાંથી એમને એ પડી જવું થયું અને ત્યાં એમનું આયુષ્ય પૂરું થયું અકસ્માતે, અને ત્યાંથી એ દેવ થઈને પછી ત્યાં નંદીશ્વર દ્વીપ ગયા. એ જાતની કથા આવે છે. એટલે કોઈ પણ આવી રીતના જો માનુષ્યોત્તર પર્વત બહુ ઊંચો હોય અને ત્યાં આવીને આમ અથડાઈને અટકી જતા હોય એમ નથી પાછું, કેમકે તમે જુઓ તો માનુષ્યોત્તર પર્વતની ઊંચાઈ મારા ખ્યાલથી 84,000 યોજન છે અને મેરુ પર્વતની ઊંચાઈ એક સુમેરુ પર્વતની 1,00,000 યોજન, તો ઉપરથી ન વયા જાય. હા પણ ના, એમ પણ ગમન કરી શકતા નથી. ખ્યાલ આવે? બસ ત્યાં આવીને એવી જ નેચરલ વ્યવસ્થા છે કે મનુષ્યોના બધા વિમાનો આદિ ત્યાં આવીને અટકી જાય છે. વિદ્યાધરોની વૃદ્ધિ એની આગળ કામ કરતી નથી. હા તો ત્યાં જો જીવના ત્યાં વિગ્રહ ગતિમાં રાગ દ્વેષના ભાવ તો છે. એ એ જીવને દર સમયે મોહ રાગ દ્વેષના ભાવ થાય છે. વિગ્રહ ગતિનો સમય મેક્સિમમ 4 સમય સુધીનો છે, એટલે એ સમયોમાં પણ ત્યાં મોહ રાગ દ્વેષ ભાવ તો થાય છે. હવે એનો આરોપ કોના ઉપર આપવો? એટલે ત્યાં કારમાણ કાય યોગ પર એનો આરોપ આપવામાં આવે છે. જો જીવને બે પ્રકારના ભાવ થાય છે ને, એક યોગના ભાવ જેનાથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, અને કષાયના ભાવ જેનાથી સ્થિતિને અનુભાગ બંધ થાય છે, કર્મના 4 બંધના પ્રકાર, બરાબર. તો ત્યાં કષાય ભાવ તો રાગદ્વેષથી સિદ્ધ થયા, યોગ કોનાથી સિદ્ધ થયો? તો ત્યાં કારમાણ કાય યોગથી યોગ પણ સિદ્ધ થાય છે. એટલે ત્યાં જીવને કર્મ બંધ નિયમથી થાય જ છે વિગ્રહ ગતિમાં પણ. હા બોલો. હા હા બરાબર બંધાય છે. જો આપનો પ્રશ્ન છે, હા જો આપનો પ્રશ્ન છે કે એક એક કારમાણ કાય યોગ છે જે વિગ્રહ ગતિમાં છે અને એક જે ઔદારિક વૈકરિક મિશ્ર કાય યોગ છે, હા તો ત્યાં તો એ જે ઔદારિક વૈકરિક મિશ્ર કાય યોગ આવી ગયા ને, તો ત્યાં એની સાથે સાથે જે સમજો કે કર્મ પરમાણુને બંધ થવા માટે એ પણ નિમિત્ત બનવા શરૂ થઈ ગયા. હવે કર્મ પરમાણુ તો દરેક જગ્યાએ બંધાય છે, વિગ્રહ ગતિમાં હોય કે આવી રીતના અપર્યાપ્ત અવસ્થામાં એ મિશ્ર કાયયોગમાં હોય ત્યાં પણ કર્મ પરમાણુ બંધાય છે, જે એને યથા યોગ્ય એના પરિણામ અનુસાર. હા અને એને નિમિત્ત આવી રીતના બેઉ કાયયોગનું આદિ કહેવામાં આવે છે. કર્મ બંધાવવું એ જુદી વસ્તુ છે, એ દ્રવ્ય કર્મ છે, અને ન કર્મ એટલે આ શરીર મન વાણી આદિના પરમાણુ જે બંધાવા એ જુદી વસ્તુ છે. તો એ વિગ્રહ ગતિમાં ન કર્મ પરમાણુનો બંધ નથી, અને જ્યાં એકવાર એ એની જગ્યાએ પહોંચ્યા અને મિશ્ર યોગ શરૂ થયો તો ત્યાં ન કર્મ પરમાણુનો બંધ પણ શરૂ થઈ ગયો. જે અપર્યાપ્ત દશા છે એ અપર્યાપ્ત દશાના પણ પહેલા સમયથી જ ત્યાં ન કર્મ પરમાણુ બંધાય છે, અને એની સાથે સાથે એ જીવની પર્યાપ્તિઓ પણ પૂરી થાય છે. એટલે એવું નથી કે પહેલાં પર્યાપ્તિ પૂરી થાય પછીથી પરમાણુ ગ્રહણ કરવાનું શરૂ કરે એમ નથી, પહેલા સમયથી ત્યાં બંધાવવાનું શરૂ થયું, અને જેમ જેમ એ પર્યાપ્તિઓ પૂરી થાય છે એની સાથે સાથે જ આ પરમાણુ જે બંધાયા તો એને એ જીવ ખલરૂપ રસરૂપ આદિ પરિણમાવીને આ શરીરનું ઘટન કરવાનું શરૂ કરી દે છે. એટલે એ આખું પ્રોસેસ એ ત્યાં પહોંચીને પહેલા સમયથી જ શરૂ થઈ ગયો. હા જે સાતે કર્મનો શું કહો છો, બંધ કે ઉદય કે શું? જો જીવને કર્મ બંધ એક ફક્ત રાગ દ્વેષ આદિ ભાવોથી થાય છે. તો ત્યાં એક રાગ દ્વેષ ભાવ જે થયો એ રાગ દ્વેષ ભાવના નિમિત્તે સાત અથવા આઠ કર્મો બંધાય. હવે વિગ્રહ ગતિમાં તો આયુષ્ય બંધ થતો નથી એટલે ત્યાં સાત કર્મો બંધાય છે. અને જે પહેલી અપર્યાપ્ત દશા હોય છે ત્યાં જઈને પહોંચીને, તો ત્યાં પહોંચીને એ અપર્યાપ્ત દશામાં તો આયુષ્ય બંધ પણ પોસિબલ છે. કેમ કે સમજો અંતર્મુહૂર્તનું જ આયુષ્ય હોય તો એની પહેલાં નેક્સ્ટ ભવનું આયુષ્ય બંધાવવું જોઈએ તો કદાચ આઠ કર્મના બંધ પણ થઈ શકે છે. અને ઉદય તો ત્યાં એક સાથે બધા જ કર્મના ચાલુ છે. વિગ્રહ ગતિમાં પણ આઠે કર્મના ઉદય છે અને અપર્યાપ્ત દશામાં એ આઠે કર્મના ઉદય છે. એટલે જે જીવની જે જાતની યોગ્યતા એ પ્રકારના ત્યાં ઉદય ચાલુ છે. જેવી રીતના જે ઔદારિક મિશ્ર અવસ્થા છે તો ત્યાં જુદા ઉદય હશે અને વૈકરિક મિશ્ર અવસ્થામાં જુદા ઉદય હશે. કેમ કે એના જે પેકેજ હોય ત્યાં દેવગતિ દેવગત્યાનુપૂર્વી આદિના ઉદય છે, પંચેન્દ્રિય જાતિનો ઉદય છે, એનું સંઘની પણ ત્રસ કર્મ આદિનો ઉદય છે. અને એકેન્દ્રિયમાં ગયા હોય તો ત્યાં તિર્યંજ ગતિ તિર્યંજ ગત્યાનુપૂર્વી સ્થાવર નામ કર્મ એને જે પ્રકારના એના જે પેકેજ હોય એને રિલેટેડ એના ઉદય છે. દરેક જગ્યાએ એના ઉદયો જુદા જુદા છે. બરાબર? હા, જો આ થોડું એક રિલેટિવિટી સમજવી જરૂરી છે. પહેલાં સમયનું માપ આપણે સમજીએ. જો એક સેકન્ડની અંદર સંખ્યાત હજાર કોડાકોડી આવલીઓ હોય છે. કોડાકોડી એટલે સમજીએ ને કરોડ ઇન્ટુ કરોડ, અને એવી પણ સંખ્યાત હજારો. એમ સમજો ને 10^15 આવલી છે, સિમ્પ્લિસિટી. હા, અને એક આવલીમાં અસંખ્યાત સમય છે એટલે એક સમય કેટલો સૂક્ષ્મ છે. હવે જે નિગોદનું આયુષ્ય છે, શ્વાસનો 18મો ભાગ, એક શ્વાસ કોને કહેવાય પહેલાં એ પણ સમજે. આ જે બ્રીધિંગ કરીએ છીએ એને જીનાગમમાં શ્વાસ કહેવાતો નથી. જીનાગમમાં શ્વાસ કોને કહેવાય કે પરમાણુઓનું, એક કોઈ હેલ્ધી હ્યુમન બિંગ હોય એના જે સેલ્યુલર લેવલ પર પરમાણુઓનું ગ્રહણ થવું અને છોડવું એને શ્વાસ કહેવાય છે. તો એ શ્વાસનો કાળ કેટલો કે આજે આપણે હેલ્ધી પલ્સ જે કહેવાય, એક મિનિટમાં 78 પલ્સ જે કહેવાય છે, તો એને એક શ્વાસ, એક પલ્સને એક શ્વાસ કહેવાય. એટલે એક શ્વાસનો કાળ કેટલો કે ઇટ ઇઝ ઓલમોસ્ટ 0.8 સેકન્ડ્સ લગભગ. હવે એનો 18મો ભાગ કરો એટલે કાળ કેટલો થાય, લગભગ 0.03 સેકન્ડ્સ જેવું થાય. એટલું આયુષ્ય નિગોદના જીવનું હોય છે. 0.03 સેકન્ડ્સ ના આવી ગયું ને 18મો, 0.8નો 18મો ભાગ એટલે 0.03 સેકન્ડ, બરાબર, લગભગ ગીવ ઓર ટેક. તો આટલું આયુષ્ય છે એ ખરેખર સમયોમાં તો અસંખ્યાત સમયનું આયુષ્ય છે, બહુ લાંબુ આયુષ્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ તો જો આપણી સૂક્ષ્મતા, આપણા જ્ઞાનની સૂક્ષ્મતા ઓછી છે. હા, એટલે એમ સમજો આવલીમાં પણ તમે ગણવા જાઓ તો 10^13 આવલીઓ, એટલું બધું આયુષ્ય છે અને સમયો તો અસંખ્યાત અસંખ્યાત થઈ ગયા. હવે એમાં અહીંયા તો એક એક સમયનું ગણિત છે ને, કે એક સમયમાં, ચાર સમયમાં તો જીવ વિગ્રહ ગતિમાં નેક્સ્ટ જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં જઈને એનું બંધ ને બધું શરૂ થઈ ગયું. એટલે એ જે 10^13 આવલી છે એમાં પણ એક શોર્ટર જે આવલીનો ટાઈમ હોય, સમજો કે 100-200 આવલી, એમાં એની પર્યાપ્તિઓ પૂરી થઈ જાય અને એના પછીનું આનું આટલું લાંબુ તો હજી એનું આયુષ્ય બાકી છે. ખ્યાલ આવે છે ને? જો આપણા માટે સમય બહુ એટલે સેકન્ડ બહુ સૂક્ષ્મ છે, કેમ કે આપણું જ્ઞાન, ક્ષયોપક્ષમ જ્ઞાન એટલું સૂક્ષ્મ, એટલું સ્થૂળ છે. આપણે એક સેકન્ડથી ઓછું પકડી શકતા નથી. અવધિ જ્ઞાની જીવો છે કે મન પર્યાય મુનિરાજ છે, એ તો ઘણું સૂક્ષ્મ પકડી શકે છે. કેવલ જ્ઞાની તો સમય સમય સુધી જાણે છે. હા, એક સેકન્ડના એટલા ભેદ અને પછી 43 ઝીરોઝ, એ એક સેકન્ડના એટલા સમય, એટલા ભેદો એ તો સાયન્સે પણ એક્સેપ્ટ કર્યા છે. ખ્યાલ આવે? 43 ઝીરોઝ. એમ કેવલ જ્ઞાની જીવની કંઈક વાત જ જુદી છે. એ કેવલ જ્ઞાનનું સ્વરૂપ વિચારે ને, આપણે કર્ણાનયોગમાં, આપણે ગોમટસારમાં લખ્યું છે કે જે કેવળ જ્ઞાનના સ્વરૂપનો વિચાર કરે ને એને સમ્યક દર્શન થઈ જાય છે. કે જો આટલું સૂક્ષ્મ કેવળ જ્ઞાન છે અને એવું જ્ઞાન મારી પાસે છે, એવો અંદરથી એને જોરથી મહિમા આવે પોતાના આત્માનો. ખ્યાલ આવે છે ને? હા 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 છે. હા છે, હા સિદ્ધ ભગવાન સુખી છે. જો પ્રશ્ન રિપીટ કરું છું, સિદ્ધ ભગવાન જ્યાં વિરાજે છે ત્યાં અનંત નિગોદિયા જીવો છે, એટલે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે કે એમના પેટમાં એ નિગોદિયા જીવો છે. હા, અને એ અનંત દુઃખી છે અને સિદ્ધ ભગવાન અનંત સુખી છે. જો જેવી રીતના આ મનુષ્ય શરીર છે ને, આ મનુષ્ય શરીરના આધારે જે માંસ રહે છે એ માંસમાં અનંતા નિગોદિયા જીવો છે, બરાબર. એવી રીતના ત્યાં સિદ્ધ ભગવાનને કોઈ શરીર નથી. એટલે જેવી રીતના આપણે એમ કહીએ કે ભાઈ આપણા પેટમાં અનંતા નિગોદિયા જીવો છે, તો એવી રીતના સિદ્ધ ભગવાનના પેટમાં, એટલે પેટમાં નથી ખરેખર, પેટમાં એટલે કે એ આકાશના પ્રદેશોમાં છે, ખાલી એટલું ત્યાં ઉપચાર આવે છે. હવે નિગોદના જીવો બે પ્રકારના છે, એક સૂક્ષ્મ જીવો, એક બાદર જીવો. બાદર નિગોદ કોને કહેવાય કે જે આવું કોઈ શરીર હોય એના આધારે જે નિગોદના જીવો રહે એને બાદર નિગોદ કહેવાય છે. અને બાકી વાતાવરણમાં જે પરમાણુઓ છે એમાં એને જ શરીર બનાવીને સૂક્ષ્મ નિગોદિયા જીવો રહે છે. એ સૂક્ષ્મ નિગોદિયા જીવો દિવાલ આદિને આરપાર પણ નીકળી શકે છે, ત્યાં કોઈ એને બંધારણ નથી. તો જે સિદ્ધશિલા છે, સિદ્ધશિલા શું આખું ત્રણ લોક છે, ત્રણ લોકમાં બધે જ એ સૂક્ષ્મ જીવો ઠસાઠસ ભરીને પડેલા છે. સૂક્ષ્મ નિગોદિયા એટલા બધા ઠસી ઠસીને ભરેલા છે બધે જ આખા ત્રણ લોકમાં, કે અંદર હવે વધારે નાખવાની જગ્યા નથી. એટલે જ્યાં સિદ્ધશિલામાં જ્યાં જિનેન્દ્ર ભગવાન વિરાજે છે ત્યાં પણ તો એ સૂક્ષ્મ નિગોદિયા જીવો છે ને, એટલે એક જ, દે આર ઓવરલેપિંગ ઇચ અધર. એ જ ક્ષેત્રમાં નિગોદના જીવ ને એ ક્ષેત્રમાં સિદ્ધ, સિદ્ધ ભગવાન અનંત સુખી, નિગોદિયા જીવો અનંત દુઃખી. ઉપચાર ખાલી જગ્યાનો, લોકેશનનો છે, બાકી જીવના સુખ દુઃખ તો પોતાના સ્વક્ષેત્રમાં છે ને, એના સ્વક્ષેત્રમાં એના સુખ દુઃખ છે, કોઈ આકાશના પ્રદેશથી ત્યાં ફરક પડતો નથી. કયું જાતનું આવરણ? ના, જો સૂક્ષ્મ જીવો છે એને આવરણ હોય કે નહીં, જો એમને કર્મ તો છે ને, સૂક્ષ્મ જીવોને તેજસ શરીર છે, એમને કારમાણ શરીર છે, એમને ત્યાં ઔદારિક શરીર પણ છે, પણ એ ખાલી ફક્ત પરમાણુઓની જાતિ સૂક્ષ્મ જાતિની છે, એટલે પકડા, એટલે એ આ આંખીથી દેખાતા નથી. બાકી ખરેખર શરીર તો પૂતગલ છે ને, એટલે એમાં સ્પર્શ રસ ગંધ વર્ણ તો છે, એ સૂક્ષ્મ જીવોના શરીરને પણ સ્પર્શ રસ ગંધ વર્ણ છે. ખ્યાલ આવ્યો ને? હા બોલો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? આ આપણે રાખીએ, મને લાગે છે આ, કેમ કે જો આ સ્વાધ્યાય તો આપણે કરીએ છીએ અને એમાં આપણે ઘણા વસ્તુના સિદ્ધાંતોને સમજીએ, પણ આપણી અંદર રહેલા આવા કંઈ પ્રશ્ન હોય તો એનું જો સમાધાન થાય તો એ મોટો સ્વાધ્યાય છે. હા, તો જ આપણા વિચારો આગળ વધે છે. તો હવે આમાં શું થાય કે જો બે પાંચ લોકો જ પ્રશ્ન પૂછે છે, બાકીનાને હજી હેઝિટેશન થાય. હા, તો તમને હેઝિટેશન થાય તો તમે લિખિત ફોર્મમાં પણ અહીંયા પાસ કરજો. હા બિલકુલ. એને તમને એવું જો હેઝિટેશન હોય તો નામ પણ ન લખતા એનોનિમસ રાખજો. હા, એટલે તમારો પ્રશ્ન છે કોઈને ખબર નહીં પડે, પણ તમે લખીને મોકલાવજો, એટલે બધા પ્રશ્નના સમાધાન થવા જરૂરી છે. હા પ્રશ્ન પૂછજો. ચાલો અહીંયા પૂરું કરીએ છીએ, જીનવાણી સુતી લઈએ. હા હા જી, હા આપનો જો પ્રશ્ન સારો છે કે આત્માના જે પાંચ અસાધારણ ભાવો છે તો એક સમયે કેટલા ભાવો હોય? જો અરે અનેક જીવને અનેક જાતના ભાવો હોય છે, એક પારિણામિક ભાવ તો દરેક જીવને છે જ દરેક સમયે. હવે એની સાથે સાથે જીવને, જે સંસારી જીવ છે એને અનાદિકાળથી મિથ્યાત્વનો ઔદયિક ભાવ પણ છે, એમાં પણ એક સમય પણ બ્રેક પડ્યો નથી, એટલે એ પણ નિરંતર છે. એટલે પારિણામિક ને ઔદયિક બેઉ સાથે સાથે છે. અચ્છા, એક સમય જ્ઞાનનો ક્ષયોપશમમાં બ્રેક પડ્યો નથી, એટલે ક્ષયોપશમિક ભાવ પણ સાથે સાથે છે. હવે કોઈ જીવને પારિણામિક ભાવ તો છે, ઔદયિક ભાવ પણ છે અને ક્ષયોપશમિક ભાવ પણ છે, અને એવા જીવે જો ઔપશમિક સમ્યક દર્શન પ્રગટ કર્યું તો હવે સાથે ઔપશમિક ભાવ પણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એની સાથે સાથે હવે સમજો કે એ જીવ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. જો હવે એક કેસ તમને કહું, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે, એમને ક્ષયોપશમ જ્ઞાની છે એટલે પારિણામિક ભાવ છે, ક્ષાયિક ભાવ છે, ક્ષયોપશમ જ્ઞાન બી છે, એમને ગતિ આદિનો ઔપશમિક ભાવ પણ તો છે ને, ગતિ કશાય આદિ. હવે સમજો એ જીવે ઉપશમ શ્રેણી માંડી અને ઉપશમ શ્રેણીમાં જે 11મા ગુણસ્થાને એમને ચારિત્ર મોહનીયના ભાવનો ઉપશમ થયું તો ઔપશમિક ભાવ પણ છે. એટલે એક જ જીવને પાંચેય ભાવ પણ લાગુ પડે છે, પણ ઓન્લી ઇન વન પર્ટિક્યુલર સિચ્યુએશન. ખ્યાલ આવે છે કે નહીં? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, ઔપશમિક ભાવ પણ છે, અદૈક ક્ષાયોપશમિક તો છે જ અને પારિણામિક પણ છે જ. એટલે એ જાતના દરેક જીવોની અલગ અલગ યોગ્યતા છે એને એ જાતના ભાવો લાગુ પડે છે. સિદ્ધ ભગવાનને કયો ભાવ લાગુ પડે છે? એમને પારિણામિક ને ક્ષાયિક બે ભાવ છે ત્યાં. આવી દરેક સિચ્યુએશનમાં જો આપણે લગાવવું જોઈએ આપણી જાતે તો આ ભેદ પ્રભેદ બહુ ક્લિયર થાય. ત્યાં ગોમટસારમાં કર્મકાંડમાં એક ભાવના અધિકાર કરીને અધિકાર છે, આખો મોટો અધિકાર છે, અને અધિકારનો આખું ટોપિક જ આ છે કે કયા જીવને કયા ગુણસ્થાનમાં કયા માર્ગના સ્થાનમાં કઈ જાતના આ પાંચ ભાવોમાંથી હોય છે, અને એના ઉપર ઘણી બધી ગાથાઓ છે. તો એ તમે આખો અધિકાર વાંચજો તો તમને એમાં વધારે ક્લિયર થશે. ચાલો જીનવાણી સ્તુતિ. હા હા બરાબર છે. કોઈપણ જીવને મિનિમમ બે ભાવ તો હોય જ, મેક્સિમમ પાંચે ભાવ હોઈ શકે. બરાબર. ચાલો. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સોપાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો. બોલો જીનવાણી માતનો, પરમ કૃપા નિધાન શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ.